તારીખ 3/1/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બાંધણીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
પત્રાંક 833 નો ચાલે છે. શું કહું છું કે જેને અબધ સ્પષ્ટ આત્મા અનુભવ્યો છે, દેહરહિત દેહાતીત સ્વરૂપ, રાગરહિત પૂર્ણ વિતરાગ સ્વરૂપ આત્મા જેને અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જીવન અને મરણથી તેમને કાંઈ ફરક પડતો નથી. જીવન એટલે આયુષ્ય ચાલુ રહે કે આયુષ્ય પૂરું થાય, તેથી આત્માને કોઈ ફરક પડતો નથી. અનંત વાર આયુષ્ય કર્મ બાંધ્યું, અનંત વાર તે પૂરું થયું. એ આયુષ્ય કર્મના નિમિત્તે દેહનો સંયોગ અને દેહનો વિયોગ થાય છે. આત્મામાં તેથી કોઈ વધઘટ થતી નથી. આત્મા અબધઘટ સ્વભાવી છે, વધતો પણ નથી અને ઘટતો પણ નથી. તેથી એવા આત્માનો જેણે અનુભવ કર્યો છે એને આયુષ્યના સંબંધ સંયોગ વિયોગથી કોઈ ફરક પડતો નથી. રસ્તા ઉપર મકાન હોય, આખો દિવસ માણસો વાહનોનું ટ્રાફિક આવજા કરતો હોય, ઘરમાં રહેનારને શું ફરક પડે છે કોણ આવ્યું ને કોણ ગયું? એ સામું જોવા કોઈ ફુરસદ રાખતો નથી. આવે છે ને જાય છે ટ્રાફિક, એમ કર્મો આવે છે ને જાય છે. उनका वही जीवन है. मुमुक्षु को सत्पुरुष का चरण सानिध्य मिले वही इसका जीवन है, और उसके इसका सानिध्य नहीं मिले वो उसका मरण है. क्या है उसका जीवन? मरण की परिस्थिति बदल जाती है. पुरुष का चरण सानिध्य मिले वो जीवन है, और वियोग हो जाए वो मरण है. मृत्यु में दुख होता होगा प्राणियों को, लेकिन मुमुक्षु को सत्पुरुष के वियोग में मृत्यु से भी अधिक दुख लगता है. आता है 212 में, पत्र 212 निकालो. પેરેગ્રાફ બીજો. જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. સ્નેહ શબ્દ વાપરે છે, ભક્તિ શબ્દ નથી વાપર્યો. અપૂર્વ પ્રેમ આવે છે, અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટમણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ બંને સમાન થઈ ગયા હોય છે. અવેજીમાં બીજા પદાર્થ મળે તો એ મૃત્યુ બરાબર લાગે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં કોની સંગત છે? માયાની સંગતિ છે, બીજે માયા લાગી છે એને. શું? કુટુંબમાં, ઘરબારમાં, પરિવારમાં માયાની સંગતિ બહુ વિટમણામય છે. એને આડી આવે છે, વિટમણા કરાવે છે. અને એ જ દશાણમી એવો જેનો દ્રઢ નિશ્ચય છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. એ ત્યાં એ વાત લીધી છે કે ઓળખાણ પીડા પછી જીવની દશા કેવી થાય છે. અહીંયા જ્ઞાન દશાની વાત છે કે જેણે અબુધસ્પ્રષ્ટ એવો આત્મા અનુભવ્યો છે, કર્મોથી નહીં બંધાયેલો અને રાગાદી વિભાવ ભાવોથી નહીં સ્પર્શાયેલો એવો આત્મા, અસંગ તત્વ જેણે અનુભવ કર્યું છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આયુષ ચાલુ રહે તો ઠીક અને મારું આયુષ પૂરું ન થાય તો ઠીક, એવું બધા જ ચારે ગતિના પ્રાણીઓ ઈચ્છે છે. જ્યાં હોય ત્યાં, જે ગતિમાં હોય, મરવું કોઈને ગમતું નથી. જ્યારે જેણે આત્માનો અનુભવ કર્યો છે એને એની સાથે કાંઈ લેવા દેવા નથી. આયુ હોય તો ઠીક, આયુષ ન હોય તો ઠીક, મને શું ફરક પડે છે? એ તો એક સંયોગ છે જે વિયોગ સહિતનો છે અને એનો સ્વભાવ છે. પંચાસ્તી કાયમાં તો કુંજકુંજ આચાર્ય દેવે ત્યાં સુધી વાત લીધી છે કે એક સમયની તારી પર્યાય તને સંયોગ રૂપ છે, એક સમય પછી એનો વિયોગ થવાનો છે. માટે સંયોગી દ્રષ્ટિ છોડ અને અસંગ તત્વની દ્રષ્ટિ, ભવ તત્વની દ્રષ્ટિ કર. આ પર્યાય સારી પણ રહેવાની નથી, આ પર્યાય સારી પણ રહેવાની નથી. ક્ષણ માત્રમાં વિયોગ થશે. પોતે જે ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે છે એ પોતાનું સ્વરૂપ છે, એને પર્યાયના સંયોગ વિયોગ શાસ્ત્રમાં પણ એ ઉદાસીન છે. પોતે તત્વ જ ઉદાસીન છે. પોતે છે નિત્ય સ્વરૂપે, પોતે છે, એની દ્રષ્ટિ કરવી, એની દ્રષ્ટિ કરવી અને એમાં રમણતા કરવી. એનું કારણ પર્યાય દ્રષ્ટિ છે. કર્મજનિત પર્યાય તે હું, એટલે મારો નાશ થઈ જશે. આયુષ પૂરું થશે તો મારો નાશ થઈ જશે, હું મરી જઈશ, એવી એને કલ્પના છે જીવને. ખરેખર કોઈ જીવ મરતો નથી, એ કલ્પના માત્ર છે. અને કલ્પનાથી તે મૃત્યુતુલ્ય દુઃખને અનુભવે છે. જીવનું મૃત્યુ નહીં થતું હોવા છતાં પણ એ મૃત્યુતુલ્ય દુઃખનો અનુભવ કરે છે. એ જ્ઞાન ખરેખર ઉમરી જતો હોવાનું દુઃખ થાય એવું દુઃખ એને થાય છે, ભાંતિ છે. કાંઈ થતું નથી જીવને, એવો ને એવો અખંડ ઉભો છે અનંતકાળથી. એવો ને એવો અખંડ છે અને એવો ને એવો અખંડ અનંતકાળ પર્યંત રહેશે. પ્રતીત આ જાતી હૈ, ખાતરી હો જાતી હૈ. ખાતરી કો હિન્દી મેં ક્યા બોલતે હૈ? વિશ્વાસ આ જાતા હૈ.
मोक्ष
की भूमिका में फर्क पड़ता है। मोक्ष की भूमिका में थोड़ा फर्क पड़ता है। नाम दिशा में तो प्रत्यक्ष अनुभव है त्रिकाली का, जो शाश्वत पद है वो तो शाश्वत स्वरूप का साक्षात्कार हो गया। मैं तो
प्रभु के चरण में
समर्पित कर दिया,
वो तो निश्चिंत हो गया।
वो तो है,
तो उसको थोड़ी ना
कि
जीवन और मृत्यु का
भय है, उसको भय नहीं है, भय उसको भी नहीं होगा।
उसको
उसका एक उसको एक नया जीवन प्राप्त हो गया। क्यों निर्भय हो गया कि एक नया जीवन की प्राप्ति हो गई। वो नया जीवन में उसको उतना सुख और आनंद है कि फिर उसको ये जीवन के साथ ज्यादा दरकार नहीं है। उसके हो हमें क्या
सूर्य के सामने देखी कर सकते
तो बात को कहां ले जाती है। सत्पुरुष का चरण मिल गया फिर उसको उसको पाए उसका भय क्यों। आयुष पूरा हो जाएगा तो हो जाएगा, नहीं हो जाएगा हमको उसकी कोई अपेक्षा नहीं है। वास्तव में भय कहाँ होता है, ममत्व है वहां भय होता है। ये मेरी चीज चली जाएगी बस उसका भय है। जब ममत्व नहीं वहां भय किसका। दूसरों की संपत्ति का भय वो लगता है होता है क्या, कि नहीं होता है। जब दूसरों की संपत्ति का भय नहीं होता है तो फिर अपनी संपत्ति का भय क्यों होता है। कोई चोर आ जाएगा, कोई लूट जाएगा, कोई वो करेगा, ममत्व है। ऐसे अपना शरीर चला जाएगा इसका क्यों भय होता है, ममत्व है। दूसरा मरता है तो क्यों कुछ नहीं लगता है, रोज मरता है, एक एक मिनट तो एक एक सेकंड तो मृत्यु होता है लोगों का, भय होता है क्या नहीं जानते। हर सेकंड में हजारों की मृत्यु होती है, कौन भय लगता है। अपना मृत्यु का भय है क्योंकि अपना शरीर पर ममत्व है। जहां ममत्व वहां भय, कहां भय है ना ममत्व वहां भय है। ममत्व छोड़ो भय छूट जाएगा। हाँ एक समय के पर्याय भी संयोग वियोग वाली है, वो भी एक संयोगी तत्व है। क्या है पर्याय है वो भी संयोगी तत्व है। तुम ध्रुव मेरु हो, क्या देखा जब बीते हुए भाषित नहीं होते तो फिर देखा क्या। क्योंकि परलक्षीपना है इसलिए, कौतूहल वृत्ति है इसलिए। मेरु पर्वत है शाश्वत, मेरु पर्वत है वो शाश्वत है। देव उसकी प्रदक्षिणा परकम्मा करते हैं, प्रदक्षिणा कहो के परकम्मा कहो। कुछ देवाते हैं इंद्रों के साथ, सबको नहीं करते। अब वो देव लोग परिक्रमा करें वो सुनो तो परिक्रमा है उसका गुजराती परकम्मा करते हैं। तो दूसरे लोग नहीं करें मेरे को क्या फर्क पड़ता है।
परिक्रमा करते हैं देव तेरे मेरे को अच्छा लगता है कि देखो बहुत से देव मेरी परिक्रमा कर रहे हैं और दूसरे देव नहीं करते उनके प्रति वो उसको अणगमा होता है क्या है ऐसे पर्याय परिक्रमा करो तो करो नहीं करो तो नहीं करो मुझे क्या फर्क पड़ता है मुझे कोई फर्क पड़ता है तो अपने पर्याय के का भी फर्क नहीं पड़ता है तो फिर दूसरों के पर्याय का क्या फर्क पड़ेगा परमाणु के पर्याय का आयुष वगैरह का शरीर वगैरह का मेरी पर्याय मेरी परिक्रमा करे अंतर्मुख होकर के वो भी जिसका अपेक्षा नहीं है ऐसा स्वरूप है ऐसा स्वरूप है और ऐसे ऐसे स्वरूप की दृष्टि होती है और ऐसे दृष्टिवान धर्मात्मा होता है स्वरूप ऐसा है स्वरूप की दृष्टि भी ऐसी होती है और दृष्टिवान भी ऐसा होता है क्यों चिंता करे मैं एक समय की पर्याय रहित बिना किसी के अभी ही पूर्ण हूं ये सुधारी ने दिया एक पत्र में बिना किसी के अभी ही पूर्ण हूं मेरी पूर्णता के लिए मुझे एक समय की पर्याय की भी आवश्यकता और अपेक्षा नहीं है तो फिर दूसरों की तो बातें कहां रहती है इसका नाम पर्याय दृष्टि खत्म और उसी का नाम द्रव्य दृष्टि ये द्रव्य दृष्टि ये सम्यक दृष्टि है द्रव्य दृष्टि का दूसरा नाम ही सम्यक दृष्टि और पर्याय दृष्टि का दूसरा नाम ही मिथ्या दृष्टि अब कहते हैं जो अचिंत्य द्रवनी शुद्ध चेती स्वरूप कांति परम प्रगट थे अचिंत्य करे छे ते अचिंत्य द्रव सहज स्वाभाविक निज स्वरूप छे एवं निश्चय जे परम कृपालु सत्पुरुष प्रकाश तेमनो अपार अपार उपकार छे એના બેભાનપણામાં દુઃખી હતો એ સ્વરૂપના બેભાનપણામાં જીવ દુઃખી હતો કેવું દ્રવ છે અચિંત્ય દ્રવ છે ચિંતવનમાં જેનો સમાવેશ ન થઈ શકે એવું જ્ઞાનમાં જણાય જ્ઞાન ગોચર થાય દ્રષ્ટિગોચર થાય પણ મન સાથે જ્ઞાન જોડાય ત્યારે એ જ્ઞાન એટલું ઓછું સાંકડું થઈ જાય છે કે એમાં દ્રવ સમાતું નથી સ્વરૂપના ચિંતનમાં સ્વરૂપ નથી એમ કે છે ઠીક અચિંત્ય છે ને તો સ્વરૂપના ચિંતનમાં સ્વરૂપ નથી કોઈ જ્ઞાનીઓ તો સ્વરૂપ ચિંતન કરતા હોય છે જ્ઞાનીઓ પણ સ્વરૂપ ચિંતન તો કરે છે તો તે જ્ઞાનીઓના જ્ઞાનમાં સ્વરૂપ છે ચિંતનમાં ચિંતન અચિંત્ય છે એ જ્ઞાનીઓ જેમ કહે છે તું કોણ કે છે કે જ્ઞાની જેમ કહે છે કે અચિંત્ય દ્રવ છે ટૂંકી પડે છે છોટી
પર્યાયમાં બેઠા બેઠા એનું ચિંતન નથી થયું.
પર્યાયમાં બેઠા થતું નથી અને ચિંતન પર્યાય મન સાથે જોડાય છે. વસ્તુ અંતર્મુખ હોવાથી અંતરદ્રષ્ટિનો અંતર્મુખ જ્ઞાનનો વિષય થાય છે, બહિર્મુખ જ્ઞાનનો વિષય નથી થતો. જે અચિંત્ય દ્રવ્યને સોનાને ગીરું લગાડે છે ને
તો
વસ્તુ કા યે સ્વરૂપ હૈ, યે વસ્તુ કા સ્વરૂપ હૈ. મુમુક્ષુ કો ભાવના હોતી હૈ અપને ગુરુ કે પ્રતિ, વો ભાવના એસી હોતી હૈ, વો ભાવના મુમુક્ષુ કી ભૂમિકા મેં, યાની યથાર્થ ભૂમિકા મેં એસી હોતી હૈ કે ગુરુ મેરા નિમિત્ત નહીં હૈ, ગુરુ તો મેરા ઉપાદાન હૈ. વો બાત અલગ હૈ, વો ભાવના કી બાત અલગ હૈ. ઉસકો નિમિત્ત ભી ક્યો કહે, વો તો મેરા ઉપાદાન હૈ. મેરા સર્વસ્વ ભી વહી હૈ, મેરા આત્મા કહો તો ભી મેરા ગુરુ, ઓર મેરા પરમાત્મા કહો તો ભી મેરા ગુરુ. જા વાત તો એસે
અમે કહીએ તો નુકસાની છે, ગુરુમાં અમે રહીએ એમ કહીએ તો ફાયદો છે. અમે રહીએ તો નુકસાની છે, ગુરુમાં બધા બધું કરીએ તો ફાયદો છે.
ગુરુ કે પાસ જો જ્ઞાન માંગતા હૈ उसको ज्ञान मिलता
ज्ञान चाहिए इसलिए गुरु के पास जाता है, तो भी कहां से ज्ञान के लिए इस अपेक्षा को लेकर गुरु के शरण में जाता है, हमको समय तो हो जाएगा इसलिए जाता है, तो भी
नहीं नहीं होगा
क्योंकि वहां अपेक्षा आ गई. ज्ञान के लिए गुरु ગુરુ કેટલી થી ક્યોકી મુજે જ્ઞાન
ઇસકો ક્યા હૈ કે ગુરુ કે પ્રતિ કોઈ ભી પ્રેમ આયેગા, ક્યોંકી હો ગયા સ્વાર્થી. સ્વાર્થી કો પ્રેમ હોતા હૈ નહીં હૈ, તો ફર જ્ઞાન કા મદ હો જાયેગા. જાણકારી હોગી તો જ્ઞાન મદ હો જાયેગા. જ્ઞાન કી ભીખ માંગવી કે ભક્તિ નહીં, એમ સવાલ છે, પ્રશ્ન એ છે.
જ્ઞાન
પાંચ વિષય વાત તો ક્યાંથી ચાલી કે અચિંત્ય છે, કેવળ જ્ઞાન પણ અચિંત્ય છે, મુનિદશા પણ અચિંત્ય છે અને જ્ઞાન દશા પણ અચિંત્ય છે. અને એની સૂક્ષ્મતા ઉત્તરો ઉત્તર વિશેષ છે. કેટલી? ઉત્તરો ઉત્તર વિશેષ છે. જેમ કે સત્પુરુષનું જે જ્ઞાન છે, દશા છે, એનાથી સૂક્ષ્મ મુનિદશા છે અને એનાથી સૂક્ષ્મ કેવળ જ્ઞાનની દશા છે. અંદરની દશાનું સૂક્ષ્મ તો વધી જાય છે અને બહારની દશા ઉપર ઉપર જાય એમ સ્થૂળ છે. જોવામાં રમત શું છે? મુનિ દશા છે એ સ્થૂળ દશા છે કે જે સત્પુરુષથી, કેમ કે એમની બહારમાં ત્યાગ ઘણો છે, ઉદાસીનતા ઘણી છે, શાંતિ પણ ઘણી છે, વિતરાગતા પણ ઘણી છે. તો બહારનો દેખાવ એમનો સ્થૂળ છે. સત્પુરુષનો બહારનો દેખાવ સૂક્ષ્મ છે. કેમ? એને પરિગ્રહ દેખાય છે, કુટુંબ દેખાય છે, દુકાને જઈને આરંભ સમારંભ કરે છે. એટલે એમનો બહારનો દેખાવ સૂક્ષ્મ છે કે એમાંથી પરિણતિ કેવી રીતે ગોતવી. ત્યારે પરિણતિ સ્થૂળ છે એમની મુનિરાજ કરતા. અને કેવળ જ્ઞાનીની દશા એથી સૂક્ષ્મ છે અંદરની. શુક્લ ધ્યાનની દશા સમજવી સહેલી નથી. ધર્મ ધ્યાન કરતા સૂક્ષ્મ જ્ઞાન, શુક્લ ધ્યાન અધિક સૂક્ષ્મ છે. કેવળ જ્ઞાન સમજવું સહેલું નથી પણ એમની પૂર્ણ વિતરાગતા ઘણી સ્થૂળ છે. કેમ કે ધ્યાનમાંથી બહાર જ આવતા નથી. તો ધ્યાનમાંથી નિરંતર 24 કલાક ધ્યાનસ્થ દશામાં રહીએ છીએ. શુક્લ ધ્યાનથી બહાર નીકળતા જ નથી આયુષ પર્યંત. જેટલું આયુષ બાકી રહ્યું છે પણ બાહ્ય દ્રષ્ટિએ, બાહ્ય સ્થૂળતાથી ઓળખાણ પડતી નથી. એટલે અનંત કામ ઓળખાણ ન પડી. અનંત વાર સમોસરણમાં ગયો તો પણ ઓળખાણ ન પડી. નહીંતર ત્યાં ત્યાં શંકા કરવા જેવું સ્થાન શું હતું? સત્પુરુષમાં તો શંકાય કરે. સત્પુરુષમાં તો શંકાય કરે પણ આનંદ શંકા કરવાનું કઈ ઠેકાણું જ નથી. કઈ જગ્યાએ શંકા કરશે? કોણ પછી ઓળખવામાં હું વાંધો આવ્યો? કે અંદરની દશા અતિ સૂક્ષ્મ છે, અચિંત્ય અચિંત્ય અચિંત્ય. ત્યાં બુદ્ધિ લગાવે તો એની બુદ્ધિ કામ કરતી નથી. કેમ કે બુદ્ધિ બાહ્યવૃત્તિ છે. બુદ્ધિ પોતે બાહ્યવૃત્તિ છે, ઓળખાણનો વિષય અંતર્વૃત્તિનો છે.
પ્રભુ શ્રી કહેતા કે ક્ષોભક્ષમ તે આત્માનો હોય, ખોભક્ષમ બોલતા હોય.
ખોભક્ષમ છે
આત્માનો હોય, એટલે બહારથી બુદ્ધિ દેખાતી હોય, આત્મજ્ઞાન ના હોય. ખોભક્ષમ તે આત્માનો હોય એમ બોલે તો બોલતા ગોંબડી. તાર ભાકર છે પરમારથ મનોવેરી વચ કરે એવું તદ્દન ગામડી બોલે. પણ ઊંડી પ્રભુ
તારું ભાકર છે ને કોણ કહેશે? તું નહીં કહેશે
ભાઈ? તો બાપ
બેટો થઈ ખવાય, બાપ થઈ ના ખવાય.
ઓળખાણ માટે તો અંતર પણ જોઈએ.
અને અવેલેબિલિટી પણ જ્ઞાનીઓને વધારે છે, મુનિઓને ને કેવળ જ્ઞાની ઓછી છે. એટલે સગવડ વધારે ને વધારે સત્પુરુષમાં છે અને શંકાનું સ્થાન પણ વધારે ને વધારે ત્યાં છે. એટલે અનંત કાળ ગયો. અનંતકાળ જવાનું કારણે કે જયારે જયારે મળે ત્યારે એને શંકા કરી છે. દ્રષ્ટિ મળી ને રહી હતી, હા દ્રષ્ટિ મળી ને રહી હતી, રિદ્ધિ સિદ્ધિ આદિ યોગ એટલે અપેક્ષા. હા
વીસ વ્યવહાર,
હા
સપો તો સંપ્રદાય બધો જ્ઞાન હોય તો મારા ગુરુ મત મારા
સંપ્રદાય બુદ્ધિ
છેતરાવાનો તો માલ બીજો
હોય
અને પ્રભુ શ્રી બારદર ના જોયો ને એને માલ જોયો એ તો પણ ખોટું. હું મિત્ર સત્પુરુષો હોય છે
નિર્મળતા
જોઈએ.
કોઈક પૂછ્યું કે જ્ઞાની અનિતિ કરે કે ન કરે, ઠીક ન કરે એમ ન જવાબ દીધો. શું જ્ઞાની અનિતિ કરે નહીં એમ જવાબ ન દીધો કે તારે એ નીતિ અનિતિ ઉપરથી જ્ઞાની ને ઓળખવા છે કે જેટલા નીતિ માને છે એ બધા જ્ઞાની થઈ જશે. એટલે એ વાત મૂકી દે તું.
હે સમજવામાં
નાની અનિતિ કરે કે નહીં કરે, અનિતિ અમે નહીં સમજતે. જ્ઞાની કરે કે નહીં કરે અનિતિ કા કામ, હા એસા પ્રશ્ન ઉનકે સામને આયા થા ચર્ચા મેં. તો બોલો કે તુમકો કહાં સે પહેચાનના હૈ, નીતિ અનિતિ સે પહેચાનના હૈ ક્યા તુમકો? જ્ઞાની કા પહેચાનને કા દ્રષ્ટિકોણ કોણ સા હૈ તુમ્હારા? રામચંદ્ર જી ને જબ સીતાજી કો જંગલ મેં ભેજ દિયા તબ કોણ સી નીતિ થી ઉસમેં બતાઓ. મેં સીતાજી કા અપરાધ કોણ સા થા વો બતાઓ. ઇનકા તો કોઈ અપરાધ નહીં થા, ફિર ઉસકો દંડ ક્યો? જબ નિરપરાધી કો દંડ દેતા હૈ તો ઉસમેં નીતિ રહી કહાં? નીતિ અનિતિ સે જ્ઞાની દેખા જાતા નહીં હૈ, કભી હો જાતી હૈ, કરતે નહીં હૈ લેકિન કભી હો જાતી હૈ, લેકિન ઇસસે કોઈ પહેચાન હોતી વો કભી હો જાતા હૈ, એસા ભી કભી બન સકતા હૈ. ઇસલિયે કોઈ નીતિ કા આગ્રહ રખે પંકજભાઈ એક વાત કહેતા છે મરુજ વાળા કે સામાન્ય વ્યવહાર છે. જ્ઞાની તો ઉપર ઉઠે હોય હે, જ્ઞાની તો સામાન્ય વ્યવહાર છે ઉપર ઉઠે હોય, તો સામાન્ય વ્યવહાર જે નહીં હોય તો અમારે દિમાગમાં એવું વાત નહીં ઉતરતી. ઠીક હૈ, સામાન્ય તૌર પર એસા હોતા હૈ, વિશેષ રૂપ સે એસા નહીં ભી હોતા હૈ. તો આગ્રહ રખેંગે તો અગર તુમકો સદવ્યવહાર પે વજન રખના હૈ તો અપના સદવ્યવહાર પર વજન રખો ના, દૂસરે કે સદવ્યવહાર પર ક્યાં વજન રખતે હો? ઇસકા આગ્રહ રખના નહીં ચાહિયે.
બંગાળ મેં ભગવાન ને એસા મત દિયા
पिता नहीं थी, पिता ये पति थी, और उन्होंने रामचंद्र से कहा होगा, बंगाली विद्वान में लिखा, पिताजी ने ही रामचंद्र को खोज किया होगा कि आपके राज्य में अगर एक भी व्यक्ति ऐसा है तो आपको तो उदाहरण रूप से रहना है। और सीताजी के जाने के बाद फल पर भी एक बार नीचे वो दर्द क्या घात लगा चला हुआ सकता था। अशोक के जन्म में सबके लिए कहा कि उसकी शादी की थी, उसके लिए अशोक में नहीं होगा, तो मतलब मुझे अशोक ने जन्म करना ही नहीं। तब बत्तीस दिन का ऐसे सोने की उसकी सीता की लगाओ उन्होंने तो सीताजी ऐसी थी जो ज्यादातर लोग भूल गए हैं। सीताजी ने ही कहा होगा कि आप एक परिपूर्णता का प्रतीक रूप हैं, मैं आपसे कहती हूँ कि आप मुझे थे। ये बंगाली के विद्वान ने उनका
उसमें से कोई अनुमान लगाया है।
सीताजी ने कहा होगा कि यू आर नॉट एन ऑर्डिनरी पर्सन, आपको उदाहरण रूप में राज परिपूर्णता की चित्र की हो, एक भोगी भी अगर कहता है तो आप राज्य का उदाहरण रूप में
उन रामचंद्र जी की सज्जनता को अक्षुण रखे बचा लिया, रामचंद्र जी को बचा लिया।
उदय होता है जिसका उस अनुसार ही विकल्प आता है, इसलिए वैसा बनता है।
कभी कैसा विकल्प आए, कभी कैसा विकल्प का कोई ठिकाना नहीं है। तो दूसरा प्रश्न भी आया था भगवानी जी के सामने कि रामचंद्र जी भी धर्मात्मा था और युधिष्ठिर भी धर्मात्मा थे, दोनों चरम शरीरी मोक्षगामी उसी भाव में मोक्ष में गए, अभी सिद्धालय में दोनों को आत्मा विराजमान। युधिष्ठिर शत्रुन देव से गए और रामचंद्र जी मांगी तुंगी से गए, नासिक के पास मांगी तुंगी। तो सीता जी का जब हरण हुआ वो तो उनकी अनुपस्थिति में हुआ, तो भी लड़ाई करके सीता जी को वापस ले आए रावण को मार करके। और युधिष्ठिर के सामने द्रौपदी का वस्त्र खींचा उपस्थिति में, अनुपस्थिति में नहीं, देखते रहे कुछ नहीं बोले। तो ऐसा क्यों प्रश्न आया, वो दोनों धर्मात्मा है, एक को अपनी पत्नी के लिए लड़ाई करने का भाव आया है और मार डाला रावण को और कईयों को मारा, फिर रावण मर गया इसमें, बाकी तो सैन्य भी मरता तो है, उसने कुछ नहीं बिल्कुल कुछ बोले ही नहीं, मौन रह गया। ये दोनों धर्मात्मा है ऐसा क्यों होता है, कोई कभी क्या उदय उदय भाव आवे उसका कोई ठिकाना। इसके तुम उदय भाव से देखने को जाओगे कि इसने ऐसा किया इसलिए वो धर्मात्मा है, इसने ऐसा नहीं किया इसलिए धर्मात्मा है, तुम गुरु में वो जरे जाओगे, धोखा में रह जाओगे। तो वो अंतर परिणति से पहचान होती है और अंतर परिणति खुद की अंतर दृष्टि चाहिए, उसमें बाह्य दृष्टि से पहचान नहीं होती है, कहने का वो मतलब है। नहीं देखते इसलिए पहचान होती
नहीं,
वहाँ उसका अस्तित्व नहीं है, अचिंतिमा से निकले जेनी परिणति पर अचिंत्य करे छे, ते अचिंत्य द्रव्य सहज स्वाभाविक नीज स्वरूप है, ये तारु પોતાનું આવું સ્વરૂપ છે, આટલું મહિમાવંત તારું પોતાનું, તું પોતે જ એવો મહિમાવંત છો એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષ છે પ્રકાશો, એનો કેટલો ઉપકાર છે કે એનો ઉપકારનો કોઈ પાર નથી।
ખજાનો દેખાડી દીધો. નહીં તો દરિદ્રી થઈને ભીખ માગતો હતો સુખ સુખ સુખી થવા માટે. ઉદ્ગલ પરમાણુ પાસે જેની પાસે સુખ નથી એની પાસે સુખની ભીખ માગતો હતો. આ ખજાનો દેખાડી દીધો, ખજાનો દેખાડ્યો. ખજાનો તેનો પોતાનો જ હતો, એનો ખજાનો એને જોઈને રાજી થઈ ગયો. દેખાડનારનો ઉપકાર માન્યો, એને ન દેખાડ્યો હોત તો હું હજી ભીખ માગતો હોત. સત્પુરુષનો ઉપકાર માનવાની કૃપાળુદેવની શૈલી જોઈ, ત્યાંથી વાત ઉપાડી. અચિંત્રદ્રેવ, અચિંત્રદ્રેવની શુદ્ધ ચૈતન્ય કાંતિ, ત્યાંથી વાત ઉપાડી ઉપકાર માનવા માટે. બહુ કલમ ચલાવી છે સત્પુરુષ માટે એમણે કાંઈ વાત કરી છે. કોઈ શાસ્ત્રમાં એટલી વાતો નથી. બહુ ઉપયોગ થયેલો છે, બહુ ઉપયોગ થયેલો છે સત્પુરુષનો મહિમા કરવામાં. જે ઉપયોગ થયેલો છે એ સબ કામ કર્યું છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેની કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. ચાંદની રાત હોય, આખી પૃથ્વી ઉપર જાણે રૂપેલી ચાદર પાથરી હોય, પણ ક્યાંય ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. ચંદ્ર ચંદ્ર રહીએ છીએ, એ આકાશમાંથી હેઠો ઉતરતો નથી. ક્યાંય આખી પૃથ્વી શ્વેત થઈ જાય તો પણ ચંદ્ર ઉતરતો નથી, એ ચંદ્ર ચંદ્ર રહી છે, ભૂમિ ભૂમિ રહીએ છીએ. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. વિશ્વથી ભિન્ન રહીને વિશ્વને જાણે છે. આખા વિશ્વનો પ્રકાશનહાર વિશ્વથી તદ્દન ભિન્ન, વિશ્વથી તદ્દન ભિન્ન અને વિશ્વથી તદ્દન ઉદાસીન, ત્યારે આખા આખા વિશ્વને પ્રકાશન. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે, સદા સર્વદા પોતે ભિન્ન ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. બહુ સરસ દ્રષ્ટાંત થઈ ગયું. આકાશમાં ચંદ્ર, વનનો ચંદ્ર પ્રગટ થાય, આખી પૃથ્વી રૂપેરી ચાદર ઉઢેલી હશે, ચંદ્રને એ પૃથ્વીને કાંઈ લેવા દેવા નથી. એના ઘરે ના, એના ઘરે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું થાય ખબર છે? જે પરમાણુ છે એ અંધકાર અને પ્રકાશની પર્યાય ધારણ કરે છે. ચંદ્રમાંથી કિરણ આવતા નથી, સૂર્યમાંથી કિરણ આવતા નથી, કોઈ કાંઈથી આવતું નથી, કાંઈ એમાંથી કાંઈ નીકળતું નથી, કાંઈ આવતું નથી. કાંઈ આયા જે પરમાણુ છે એ ચંદ્ર સૂર્યના નિમિત્તે આયા પ્રકાશની પર્યાય ધારણ કરે છે, અને સૂર્યના અભાવમાં એક પરમાણુ અંધકારની પર્યાય ધારણ કરે છે. પરમાણુ સ્વયં પર્યાય બદલે છે, કાંઈ અહીંયાથી કાંઈ આવતું નથી, એમાંથી કાંઈ વ્યૂ જતો નથી, અહીંથી કાંઈ વ્યૂ જતો નથી. એની હારે સાયન્સ એનું આટલું જ છે. એના નિમિત્તે આ પરમાણુ ઉજવા થાય, હવે એનું પ્રકાશ ને પર્યાય ધારણ ઉદયા ઉદયા થાય છે, એના નિમિત્તે થાય છે, બીજું કઈ નથી. કેટલી જીવન છે એ ક્યાં એના ઘરે છે, કઈ કરતા નથી. સૂર્યમાંથી કઈ ઘટતું નથી, સૂર્યમાંથી કઈ વધતું નથી. એનું તેજ ઘટે નહીં, વધે નહીં. ત્યાંથી તેજ નીકળ્યા જ કરે તો એમનું તેજ ખૂટી જાય. ત્યાંથી કઈ નીકળતું જ નથી, એ એમને પ્રિય છે. વિમાની દેવનું વિમાન છે તો એમને મળીએ છે. વૈમાનિક ને જ્યોતિષ દેવ નું વિમાન છે, જ્યોતિષ નું વિમાન છે વૈમાનિક નું. પરમાણુ પરમાણુ જીવન પરમાણુ કઈ સમજ કઈ સમજ નથી. પણ આ જ્ઞાન આખા વિશ્વને જાણે એમ કે છે. એ જ પ્રમાણે એ દ્રષ્ટાંતે આ જ્ઞાન આખા વિશ્વને જાણે. છતાં એ સદા સર્વદા વિશ્વથી ભિન્ન, વિશ્વથી ઉદાસીન ચૈતન્ય રૂપ જ રહેશે. એને કાંઈ જગતને હવે લેવા દેવા નથી. પંચાતર એટલો હલવાય છે, દુઃખી થાય છે. જેટલી પંચાત કરે એટલો દુઃખી થાય. બાકી કાંઈ લેવા દેવા જાણનાર જુદો, જણાનાર જુદો. જે પંચાયત કરે છે વિશ્વમાં જી અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે, કે એની ભ્રાંતિ છે. મારે આને સાથે આટલો સંબંધ એ તારી ભ્રાંતિ છે. તારે લેવા કે દેવા કાંઈ નથી. ધ્યાન માર તત્વ છું, કોઈની સાથે તારે કાંઈ લેવા દેવા નથી. એ ભ્રાંતિ અનંત દુઃખનું કારણ, અનંત દોષનું કારણ, અનંત જન્મ મરણનું કારણ એ ભ્રાંતિ. આત્મભ્રાંતિ સમય રોગ નહીં, એના જેવો જગતમાં બીજો કોઈ રોગ નથી. એ રોગની ચિંતા નહીં, શરીરના રોગની ચિંતા એ પરિભ્રમણ એ કરાવે છે. ભ્રાંતિ ચિંતા એની થવી જોઈએ. આ દીકરો મારો છે, કે આ ઘરનો સભ્ય મારો છે, આ પતિ પત્ની મામા મારા છે એમ લાગે, આ મોટો રોગ છે. એમ આ મોટો એના જેવો કોઈ બીજો મોટો રોગ નથી. તારું અસ્તિત્વ નથી, તું લાવ્યો નથી ક્યાં મારો છે એવું લાવ્યો નથી. તું ઉઠાવજો છો કે ગુરુદેવ એમ કેતા, બીજાની ચીજ ને પોતાની કરે એ શું છે, ઉઠાવગીર છે. તો મોટો ઉઠાવગીર છો એમ કે છે. વાંચવા કઈ આવતું નથી.